એના ઉપરથી સુલે છે. બહારથી જોઈએ તો ધગધગતા લોખંડના, ગરમ કરેલા લોખંડના આભૂષણ પહેરાવ્યા અને અંતરમાં સમતા રસના આભૂષણ ધારણ કર્યા. અરે ત્રણ યુધિષ્ઠિર, ભીમ અને અર્જુને તો એટલો વિકલ્પ પણ પ્રગટ ન થયો કે કોણે ઉપસર્ગ કર્યો, સેના વડે કર્યો, શા માટે કર્યો. અરે એટલો ઉપયોગ પણ બહિર્મુક્તામાં સુકામ લઈ જા, એક ઉપયોગ બહિર્મુક્તામાં જાય, સમજી લેવો મારા માટે યમનો દૂત આવ્યો છે. આવીએ દશાથી યુધિષ્ઠિર અને ભીમ અર્જુને ધ્રુવના ધામમાં એવી એકાકાર દશા ઉપયોગની કરી લીધી કે ત્યાં ને ત્યાં ક્ષપક્ષેણી માંડી શુક્લ ધ્યાન વડે કેવળનાન અને નિર્વાણ પદની. અરે ખરેખર જૈન માર્ગના શરીર તો આવા હોય. ઉદય પ્રસંગે એ વિભાવમાં જોડાતા નથી. ઉદયની તીવ્રતા અને પુરુષાર્થની અધિકતા આ એનાથી એ નિર્વાણ પદ પાયમાં અને સહદેવ નકુળને એટલો વિકલ્પ ખાલી રહ્યો. એક મુનિરાજ તરીકે અમારા સાધર્મી છે અને બાય સંસારની અપેક્ષાએ જોઈએ તો અમારા વડીલ ભાઈઓ છે. એમને શું થતું હશે? મુનિરાજ તરીકે સાધર્મી, સાંસારિક અપેક્ષાએ મોટા ભાઈઓ, એટલા વિકલ્પમાં એ સર્વાર્થ સિદ્ધનો આયુષ્ય. તો આપણે પણ આપણા જીવનમાં નિર્થક વિકલ્પોને દૂર કરીને નિરંતર સ્વરૂપનું આરાધન હો અને વિકલ્પ કાળે મને મારા ઉપકારી સિવાય બીજો વિકલ્પ ક્યાંય ન જાઓ એવી ભાવનાથી આપણે યાદ કરીએ. શત્રુંજયથી નિર્વાણ પદ પ્રાપ્ત ત્રણ પાંડવ, દ્રવિડ રાજા, 8 કરોડ આદિમુનિ ઈશ્વર ભગવાન
જય હો.
આગળ
જે બલભક્તિ મેં ગયે 8 કોડી મુનિ ભયે, શ્રી ગજ પંથ શિખર સુવિશાલ, તિનકે ચરણ તિંકાર.
હવે આપણે મહારાષ્ટ્રમાં આવી ગયા. ગુજરાત સૌરાષ્ટ્રના ચાર થે અને ગજપંથા જે દેવલાલીની બાજુમાં છે અને ત્યાંથી જે બળભદ્ર મુક્તિ માગ્યા. કેટલા મુક્તિ માગ્યા બળભદ્ર? 8 ગયા છે. 8 સામાન્ય 24 તીર્થંકરમાં 9 થતા હોય, એમાં 9 બળભદ્રમાંથી શ્રી કૃષ્ણના ભાઈ એ સ્વર્ગમાં, બાકીના 8 મોક્ષે. એમાંથી જે 7 છે એ ગજપંથામાંથી અને એક રામચંદ્રજી જે 8માં છે એ તુંગી, એ 2 ક્યાં છે? મહારાષ્ટ્રમાં છે. તો એ 7 બાળભદ્ર અને કેટલા મુનિરાજ? 8. ક્યારેક એક વિચાર આવે છે, અહીંયા રાગ દ્વેષ, જેમ ગુરુદેવની સ્તુતિમાં જ્યાં જોવું ત્યાં નજર પડતા રાગ ને દ્વેષ, એમ અહીંયા 8 કરોડ મુનિરાજને યાદ કરીએ. ગજપંથા સિદ્ધ ક્ષેત્ર સામે દેખાય એને આપણે યાદ કરીએ તો શું જોવું જોઈએ? હવે ખરેખર શું દેખાવું જોઈએ? પહાડ દેખાવો જોઈએ, એની વનસ્પતિ ખાય એ દેખાવા જોઈએ. શું દેખાવું જોઈએ? અરે સમશ્રેણીએ જોતા મને એ જે લૌકિકતાનું આકાશ કહેવાય એ નથી દેખાતું, એના ઉપર 16 સ્વર્ગ છે, 9 ગ્રહવેગ છે, અનુદેશ ને અનુત્તર એ મને કોઈ દેખા. શું દેખાય છે? નજરની એ પેનિટ્રેટ કરવાની એ તાકાત જોવે છે ને, પેનિટ્રેટ બરોબર શબ્દ છે. આ બધાને વિંધીને આપણે ક્યાં પહોંચવી જોઈએ? એવી જ રીતે અંતરંગમાં 9 કર્મરૂપ શરીર, દ્રવ્ય કર્મરૂપ 8 કર્મ અને ભાવ કર્મરૂપ ભાવ અને ગુણ ભેદથી અભેદ સુધી પહોંચી જવી. અરે થઈ શકે છે, 12માં પણ કવિને ચંદ્રમામાં અટપટું દેખાય છે, તો ભક્તિથી આપણને 12માં સિદ્ધ ભગવાન કેમ ન દેખાય અને અંતરંગમાં આપણો શુદ્ધાત્મા કેમ ન દેખાય? જરૂર છે ભાવનાની, જરૂર છે રૂચિની. તો આપણે ગજપંથમમાં એ યાદ કરીએ કે 7 બળભદ્રના ત્યાં પગલા પણ છે અને સૌથી પહેલી આપણે જે લીધું ગુરુદેવ શ્રી સમેત શિખરની યાત્રાએ નીકળ્યા ત્યારે મુંબઈ પછી સૌથી પહેલું સિદ્ધ ક્ષેત્ર કયું આવ્યું હતું? ગજબંધા. અને એમાં પાર્શનાથ ભગવાનની વિશાળ પ્રતિમા છે એની આગળ ગુરદેશી, તો એ વાત અહીં આપણે હવે યાદ આવતું જશે. ગજપંથા સિદ્ધ ક્ષેત્ર થી નિર્વાણ પદ પ્રાપ્ત 7 બાળ ભદ્ર 8 કરોડ મુનિ સર ભગવાન
રામ હનુ સુગ્રીવ સુનીલ ગદાથ નીલ મહાનીલ કોઈ નિયર મોતી
હવે આપણે ફરીથી મહારાષ્ટ્રમાં જ નાસિક થી આગળ સટાણા આવે એ તાલુકો છે અને એનું જ આ તુંગી છે. આપણે એનું બે નામ બોલીએ છીએ, માંગી અને તુંગી. પહાડ એક જ છે, બે એની ટૂંક છે. અને જે યાદ હશે યાદ જ હશે, બે ટૂંક જાણે આમ કેવી છે, બે આંગળી ઊંચી કરતું. એમાં માંગી શું છે અને તુંગી શું છે? માંગી છે એ સાધના ભૂમિ છે અને તુંગી છે એ સિદ્ધ ભૂમિ છે. કેટલા કરોડ ન્યાથી મુનિરાજપાયમાં છે? સમેત શિખર પછી સૌથી વધારે. એમાં પણ નામ આપણે આવી ગયા ને, લેખક છે અહીંયા, રામચંદ્રજી, હનુમાન, સુગ્રીવ, આ બધા ક્યાં છે? આ બધા રામાયણના પાત્રો છે બધા. એ બધા આદિ 99 કરોડ મુનિરાજ ત્યાંથી. અને હનુમાનજી જેવાને તો એ ખરતો તારો જોયો અને એમને વેરા કામદેવ હતા અને એમને આવો જોઈને, અરે આવું જ ક્ષણભંગુર જીવન છે, આયુષ પૂરું થતા એ વાર ક્યાંય. તો આવી રીતે પોતે નીકળતા યાત્રાએ નીકળ્યા, જોયો આવો ખરતો તારો અને દીક્ષા નહીં ને ચલો ઘરે જઈને બધાની રજા લઈને જરા સરખું વ્યવસ્થિત કરીને પછી નીકળું. જેમ જેમ આયુષનો પૂર્ણતા થાય, કોની રાજ હોય છે ના, એક થોડો અડધો કલાક મને ટાઈમ આપ, ઓફિસનું હું કામ કરી આવું. જેમ જેમ આયુષ પૂર્ણ થતા એક સમય પણ આગળ વધતો એમ મોંનું મૃત્યુ થાય છે. સિદ્ધ દશા એટલે શું? એ મરણનું પણ મરણ. અત્યાર સુધી આપણે શું છે, મરણનો જન્મ હતો અને બીજા જન્મનો જન્મ, અંતે તો મરણનો જ આવ્યો ને, અને બીજો જન્મ લીધો છે આપણે. અહીંયા સિદ્ધ દશામાં શું થયું છે? મરણનું પણ શું થઈ ગયું છે? મરણ. તો જેમ ઓલું આયુષ પૂરું થાય એમ મોંનું આયુષ પૂરું થાય છે એ કોઈને માટે હવે એ રોકાતા નથી. એ યાત્રાએ નીકળ્યા છીએ કે સ્મશાનમાં છું જ્યાં એ ધારા ઉપડે છે, એને હવે કોઈ રોકનાર હોતું નથી. અંદરમાંથી એ ધારા ઉછળી છે. તો એ અહીંયા તો ફરીથી આ તુંગી ગીરી છે, એમાં જેમ આપણે વાંચ્યું હતું કે રિસાયેલા બળભદ્ર પણ, અરે જગતની સામુ શું જવું જ્યાં રાગના વિષયો છે, રાગની વૃદ્ધિ થવાની છે, અરે મારે તો મારામાં રહેલા ગુણભેદ પણ જોવા નથી, તો જગતની સામુ તો જોવાનું એ ક્યાં રહ્યું? આ રીતે ત્યાં આવી દેખાય છે એવી પ્રતિમાઓ ત્યાં કોતરેલી છે, ગુફા જેવું અંદરમાં છે. અને આ આપણને શેની પ્રેરણા આપે છે? કે આવી જ રીતે નિર્ગ્રહ દશા કરવાથી સિદ્ધપદની પ્રાપ્તિ છે. અનુકૂળતાએ નહીં તો શેનાથી? પ્રતિકૂળતાએ. સાધના કેવી રીતે થશે, અનુકૂળતામાં કે પ્રતિકૂળતામાં? અરે જેને અનુકૂળ પ્રતિકૂળ દેખાતું જ નથી, આત્માની આનંદ ભરી ઉલ્લાસ ભરી સાધનામાં સિદ્ધ દશા છે. અનુકૂળતાનો પ્રમાદ નહીં, પ્રતિકૂળતાનો ખેદ નહીં, બંનેથી રહી સાધનાના ઉલ્લાસમાં આવી દશા આપણને પ્રાપ્ત એમણે કરી છે અને આપણને પ્રાપ્ત કરવાની એ ત્યાં પ્રેરણા એ મળે છે. એક ગુરદેવસિંહ જેવા અનુભવી પુરુષો સાથેની એક યાત્રા પણ કેવી હોય, એક અદભુત અલૌકિક હોય. જેમ શાસ્ત્ર તો આપણી પાસે પણ છે, આપણે પણ વાંચી શકીએ, પણ એમાંથી ગુરદેવસિંહ એક વાક્યમાંથી જે ભાવ, એક વાક્ય શું, એક શબ્દમાંથી કાઢે, એની એક જેમ અલૌકિકતા અદભુતતા હોય, એમ એમની સાથે ખરેખર તો વિચાર કરીએ જ્ઞાનીનો એક સમયનો સંગ પણ આત્મહિતમાં નિમિત્ત. તો અહીંયા આપણે ક્યાં પહોંચ્યા? તુંગીગીરી. તુંગીગીરીથી નિર્વાણ પદ પ્રાપ્ત રામચંદ્રજી, હનુમાન, સુગ્રીવ, સુડીલ, ગૌ, ગવાખ્ય, નીલ, મહાન નીલ આદિ 99 કરોડ મુનિ સ્વર ભગવાન. આગળ
મુક્તિ શેષ સેવા ભુવનપતિ.
હવે આ ક્યાં આવી ગયું? મધ્યપ્રદેશ, સોનાગીરી. દરેક ને ખ્યાલ હશે ગ્વાલિયર અને ઝાંસી ની વચ્ચે છે એ ગોલાકાર પર્વત, ચડદો જે કુંડલાકાર, અને એમાં ઉપર 77 મંદિરો છે. એમાં મુખ્ય ચંદ્રપ્રભુ ભગવાનના પણ ત્યાં સમોસરણ આવેલા છે. અને ત્યાંથી નંગ અનંગ બે કુમાર, જે બાલ બ્રહ્મચારી એટલે કુમાર કહેવાય, અને બીજા કેટલા મુનિરાજ મોક્ષ પામ્યા? 5.5. એકવાર જતા ત્યાં આપણને શું ભાવના જાગવી જોઈએ? જાણે મારી નજરની સમક્ષ મુનિરાજોના ટોળી ટોળા. અરે સંસારમાં, નગરમાં જાવ તો સેના ટોળી ટોળા છે? નગરમાં જ. અરે એ સંસારી જીવોના ટોળામાંથી મારે બહાર નીકળવું છે. જેમ ગુરુદેવસિંહ દ્રષ્ટાંત આપે, નાનું સિંહનું બચ્ચું હતું, એ બકરાના સાથે ટોળામાં ચાલ્યું ગયું, પોતાની જાતને કેવું માનવા માંડ્યું. એમ આપણે પણ સંસારી પામર જીવોના ટોળાના સંઘમાં આપણે આપણા અસ્તિત્વને કેવું માનવા માંડ્યા. હવે મારે આ સંઘમાંથી બહાર નીકળવું. ગુરુદેવસિંહનું હજી આગળ વધારે શું દ્રષ્ટાંતમાં, બહુ સુંદર આગળ. બકરાના ટોળામાં સિંહનું બચ્ચું હતું, પોતાને બકરું માનીને ચાલતું હતું. એમાં જંગલમાં શું થયું? એક સિંહ આવ્યો અને શું કરી તો શું થયું? શું થયું? બધા ભાગી ગયા, પણ એ સિંહનું બચ્ચું કેમ ન, એને ભય કેમ ન થયો? ભાગ્યું કેમ નહીં? અરે અંતે એની જાતનું છે. અંતે શું છે? એની ભલે પોતાને માનતો હતો, પણ એને એમ થયો કે સિંહ ત્રાળ પાડે છે, મને ભય કેમ ન થયો? ગુરુદેવસિંહ એના એક એક શબ્દોથી વર્ણન કરે, આપણને એક આશ્ચર્ય થાય. એ અંતરંગની ભાવના ભયરું હોય તો શબ્દ રૂપે સહજ આવ્યા વગર લાવ મારી સામુ તો જો. સિંહનું બચ્ચું શું વિચારે છે? કે આ બધા ભાગી ગયા, સિંહની ત્રાળ આવી, મને ભય, મારી સામુ તો જવું. તો જોવે છે કે એના જેવું જાણું છું. જેમ પ્રવચન સારની 80 ગાથામાં આવે, અરિયનના દ્રળ ગુણ પર્યાયને જે જાણે છે એવો કોની સાથે મેળવે છે? પોતાની. એમ પણ નહીં. અને તો એ રીતે એ બકરાના ટોળામાંથી પાછો ક્યાં જાય છે? એમ જયારે આવા 5.5 કરોડ મુનીશ્વર નિર્વાણ પાયમાં અને એ ભૂમિમાં પહોંચીએ તો શું યાદ આવવું જોઈએ? મારે હવે સંસારીના સંઘમાં રહેવું નથી. ગુરુદેવસિંહની એક ભક્તિ, ચાલો રે સૌ સંસારી જેવો ગુરુ પાસે જઈએ મોક્ષમાં જવા માટે. સુણો રે સંસારી સૌ, ગુરુજી બોલાવે મારે જાવું છે તત્વ, મારે જાવું છે મોક્ષ પામવા. એવી ભાવનાથી આપણે યાદ કરીએ છીએ. અને આ ક્યારે યાદ કરવાનું છે? મહાવીર ભગવાનના નિર્વાણ દરરોજ તો ટાઈમ જ ન હોય, અને એટલા માટે વર્ષમાં કેટલી વાર યાદ કરવું છે? તો ચલો આપણે ફરીથી યાદ કરીએ. સોનાગીરી સિદ્ધ ક્ષેત્ર, સોનાગીરી સિદ્ધ ક્ષેત્ર થી નિર્વાણ પદ પ્રાપ્ત નાંગ અનંગ આદિ 5.5 કરોડ મુનિ ભગવાન. જય હો.
મુક્તિ ગયે કોટી પંચ પચાસ ભુલાસ.
હવે મધ્યપ્રદેશ જ છે એ. રેવા નદી એટલે નર્મદા નું બીજું નામ છે. એના તટ એટલે કિનારે, અને એ કિનારે, અને જે આપણે સિદ્ધરકુટની બાજુ જઈએ તો એના પટમાં જ આપણને એવું દેખાય કે પહાડો હોય, ત્યાં વૃક્ષો હોય અને એકાંત કે ખરેખર આવી જ જગ્યામાં મુનિરાજો રહેતા હોય. અને તો ત્યાંથી કેટલા મોક્ષ પામ્યા છે? 5.5 કરોડ. રાવણના પુત્ર આદિ સહિત ને બધા. અરે આવા ક્ષેત્રમાં જઈને આપણે એમની સાધનાને યાદ કરવી છે, એમની આરાધનાને, એમને શું ગ્રસ્ત દશામાં ઓછું લાગ્યું અને આ સાધનામાં શું અધિક લાગ્યું. જેમ આજે ગુરુદેવસિંહના પ્રવચનમાં શું વાત આવી હતી? ત્રણ વાત આવી હતી. ત્રણેયને અનંત છે, પણ ઓલું શું છે? સમ્યક દ્રષ્ટિ હો, મુનિરાજ હો કે સિદ્ધ પરમાત્મા હો, ત્રણેયને અનંત છે. અનંતે અનંત બધા ગુણોની પરિણતિની નિર્મળતા છે. ફરક શું છે? એક વેદન અલ્પ છે, એક વેદન વિશેષ એટલે પ્રચુર છે, અને એક વેદન પૂર્ણ છે. તો અહીંયા આપણે એ જે મુનિરાજ છે, પેલા સમ્યક દર્શન પાયમાં અલ્પવેદનમાં હતા, એમાંથી પ્રચુરમાં આવ્યા અને એમાંથી પૂર્ણતામાં. પર્યાયમાં વેદનમાં ફરક આવ્યો, એના વિષયમાં એક હતો છે. એ અનંત ગુણમય અનંતતાથી ભરેલો અને એની ધારા અનંતની, એ અલ્પ થઈ પ્રચુર થઈ અને પછી પૂર્ણ થઈ. તો આપણે એમની સાધનાને પણ આપણે યાદ કરીએ. તો ફરીથી એ સાધક માંથી ક્યાં પહોંચ્યા? સાધ્યમાં. તો આપણે બાધકપણામાંથી સાધ્યપણામાં. અરે અમારે પણ આપના પગલે પગલે આવવું છે. જેમ મહાવીર પરમાત્મા અરિયનમાંથી સિદ્ધ થયા, તો ગૌતમ ગણધર સેમાંથી? છદમસમાંથી કેવળી થયા. અરે આપણે પણ એવા પગલે એ ચાલીને આપણે પહોંચ્યા. રેવા તરથી નિર્વાણ પદ પ્રાપ્ત રાવણના સુત આદિ 5.5 કરોડ મુનીશ્વર ભગવાન
જય હો.
પશ્ચિમ દિશા દેહ જહાં છૂટ દ્વચક્રી દશ કામ કુમાર પીઠ કોડી ગંગોમભવપાર.
જો આ ચિત્ર દેખાય છે એ છે બે ચક્રવર્તી. નામ ક્યાં હતા આપણે? આવી ગયું છે સનત અને મગવા, અને બીજા 10 કામ કુમાર. એનો અર્થ શું? ગુરુદેવસિંહ આનંદ લીધો છે અર્થ. જેને જગતના 6 ખંડનું ચક્રવર્તીપણું છોડીને અખંડની સાધનાનું ચૈતન્ય ચક્રવર્તીપણું કર્યું. શું કર્યું છે એમણે? પુન્નો યોગ હતો તો કેવા હતા? એ 6 ખંડના ચક્રવર્તી હતા, પણ હવે પુણ્યના યોગમાં પણ આકુતા જ હતી. એમાં અકસાય વિતરાગી શાંતિ નહોતી. અને એ શાંતિ પામવા માટે એમણે શું કર્યું કે એ ગ્રસ્ત દશાના વિકલ્પને પણ છોડ્યું. અરે મુનિ દશાનો પણ 28 મૂળગુણનો વિકલ્પ છોડીને સ્વરૂપમાં પૂર્ણ લીન થઈને કેવા થઈ ગયા? સિદ્ધ થયા. એટલે કેવા થયા? ચૈતન્ય ચક્રવર્તી થયા. એવી રીતે 10 કામકુમાર કેવું? જગત શરીરના રૂપને જોવે છે અને જ્ઞાની ચૈતન્યના સ્વરૂપને નિહાળે છે. જેને જેની મહત્તા એની નજર કરે છે. જગતને પાસે, જીવો પાસે કઈ ચક્ષુ છે? ચર્મ ચક્ષુ છે, તો એ ચામડાને જ જોશે. અને જ્ઞાની પાસે કેવા છે? જ્ઞાન નેત્ર છે. તો એ કામકુમારો એ આત્માની આરાધક હતા અને હવે જ્ઞાન નેત્રથી સ્વરૂપને એવું પૂર્ણપણે લક્ષમાં લઈ લીધું કે મુનિ દશાનો પણ વિકલ્પ છૂટીને. આજે જેમ ગુરુદેવસિંહ કીધું, પૂજ્ય બેનસિંહના વચનામૃત પૂરા થઈને કયું શાસ્ત્ર શરૂ કરવાના હતા? અને એમાં શું વ્યક્ત લીધી? દ્વૈત અદ્વૈત નમસ્કાર. શું છે? જ્યાં વિકલ્પ છે ત્યાં ભગવાન પૂજ્ય છે અને હું એમને પૂજા કરનારો. બે ભેદ છે, હું વંદન કરનારો અને એક વંદ્ય. અરે એવો ભેદ પણ છૂટીને હું જ વંદન કરનાર અને હું જ વંદનને યોગ્ય, આ એવી ધારાથી એમણે ચૈતન્ય સ્વરૂપની. તો આપણે ત્યાં જઈને કેવી ભાવના કરવા જેવી છે? સિદ્ધોરકુટ જઈને કઈ કરવા જેવી છે? અરે સિદ્ધવરકુટમાં જ બેઠા છીએ અત્યારના, આ મોહ મહિમા નથી બેઠા, તો અત્યારના એવી ભાવના કરી છે કે એવા ચક્રવર્તી કામકુમાર અને બીજા 3.5 કરોડ મુનીશ્વર સિદ્ધવરકુટ થી નિર્વાણ પદ પ્રાપ્ત, 2 ચક્રવર્તી, 10 કામકુમાર આદિ 3.5 કરોડ મુનિ
સુચંદ દક્ષિણ દિશ ગિરિચંદ ઇન્દ્રજીત અરુભર તે
ભવ સાગર ને તરવાની વાત છે. ગુરદેશીની સ્તુતિમાં પણ આપણે લઈએ છીએ, સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા, પણ કોની જરૂરિયાત છે? જ્ઞાની સુખાની મળ્યા વિના એ નાવ પણ તારે. અને આપણા પરમ સદભાગ્ય છે એવા આત્માનુભૂતિ શુદ્ધાત્મ જ્ઞાની, એમાં શબ્દ છે ને, શુદ્ધાત્મ જ્ઞાની આપણને એવા સાચા સુખાની મળી ચુક્યા છે. તો એમના દ્વારા આપણે ભવ સાગર તરવાની ભાવના કરીએ છીએ, અને જે ભવ સાગર ને તૈરા છે એમને પણ આપણે યાદ કરીએ છીએ. તો ફરીથી આ બળવાની ક્યાં આવ્યું છે? મધ્યપ્રદેશના જ આ બધા ચાલે છે, અને એમાં 3 આપણે લીધા હતા નામ. ક્યાં લીધા હતા? બળવાની, 52 ગજા અને ચૂલગીરી છે ને, ચૂલ ઉત્તંગ ગીરી ચૂલ, તો ચૂલગીરી પહાડ એનું નામ શું છે? ચૂલગીરી છે. ત્યાં 52 ગજના એટલે 84 ફૂટના, તો 52 ગજના આદિનાથ છે તેનું નામ શું પડ્યું? 52 ગજા. અને એ બાજુમાં નગર કયું છે? બળવાની, માટે બળવાની જ કહેવાય છે. અને ત્યાંથી કોણ મોક્ષ પામ્યા છે? ઇન્દ્રજીત અને કુંભકર્ણ આદિ મુનીશ્વર છે એમાં આપણને 2. અને આપણે ત્યાં જોયું તો એક ખાસ બીજું શું જોયું તો ગુરુદેશીએ, કુંદકુન આચાર્ય દેવની ત્યાં પ્રતિમા છે જે પૂર્વ દિશા તરફ હાથ જોડીને એ બિરાજમાન છે. એ દેખાડે છે કે સોનગઢમાં જેવી પ્રતિમા એવી ત્યાં છે. તો આવી ભાવનાથી એ બધું બનાવ્યું હશે, તો ત્યાંથી આપણે યાદ કરીએ છીએ. ને ચૂલગીરી સિદ્ધ ક્ષેત્રથી નિર્વાણ પદ પ્રાપ્ત ઇન્દ્રજીત કુંભકર્ણ આદિ સમસ્ત મુનિ સ્વર ભગવાન નો જય હો.
સુવર્ણ ભદ્ર આદિ મુનિ ચાર પાવાગીરી વર શિખર મંઝાર ચેલના નદી તીર કે પાસ મુક્તિ ગયે બંધોમિત તાસ.
જો આ ઉન પાવાગીરી આપણે વાત થઈ ગઈ છે યાત્રામાં, 100 મંદિર બનાવવાના તેમાંથી 1 ઓછું રહી ગયું એટલે એનું નામ શું પડ્યું? ન્યૂન. ન્યૂન માંથી શું થઈ ગયું? ઓન થયું. તો આ પાવાગીરી, જો પાવાગઢ જુદું છે, પાવાપુરી જુદું છે, અને આ પાવાગીરી. અહીંથી વડોદરાથી જઈએ તો પેલા ચૂલગીરી બળવાની આવે, એનાથી આગળ જઈએ તો આ ઉનપા, અને એનાથી આગળ જઈએ તો સિદ્ધવરકુટ. આ રીતેનો હોય છે. અને એમાં વાત આવી તો જો માનસ્તંભ છે આ, અને આ જ મંદિરની અંદર ભોયરામાં 3 પ્રતિમા છે, શાંતિનાથ, કુંતુનાથ અને અરનાથ. અને શાંતિનાથ ભગવાન લગભગ 20 ફૂટના છે, ત્યાંથી કોઈ ખસેડવા પ્રયત્ન કર્યો પણ માટે ત્યાં ને ત્યાં મંદિર બનાવ્યું. તો ત્યાં એની જ પાછળના ભાગમાં એક ચેલણા નદી છે. ચેલણા રાણી જે હતા, કોના હતા? કોના હતા? સૈનિક રાજાના. એને અહીંયા એ ચેલણા નદી છે, અને એના તીર એટલે એના કિનારે એ ત્યાંથી મુનિરાજ કોઈ દી દરિયા ઉપરથી કે પાણી ઉપરથી મોક્ષ પામે પામે પાણી ઉપર. ત્યાં તો એકેન્દ્રી જીવ હોય, ત્યાં જીવ હોય. ત્યાં આપણે બધું જ બોલી લઈએ છીએ, ઉપસર ફેંકીએ, આ તે ક્યારેક કલ્પના કરી છે? કલ્પના કરી છે એ પુરુષાર્થની ઉગ્રતા કેવી હશે. અહીંયા એક પગમાં કાંટો વાગ્યો નહીં, પણ ખાલી એક ભય, બપોરના રથયાત્રા કાઢો ને ઉગાડા પગે કેમ ચલાય, શું છે ભય? આ એક વિચારવા જેવું, ક્યાં પહોંચવાના વિકલ્પ કરીએ છીએ અને ક્યાં બેઠા છીએ આપણે? ખાલી વિકલ્પ પહોંચવાના ક્યાં કરીએ છીએ? અરે એ કોઈ પૂર્વનો વિરોધી દેવ આદિ હોય, મુનિરાજ ધ્યાન કરતા હોય એને લઈને એ દરિયામાં ઉપરથી ફેંકે, જસ્ટ વિચાર કરો ઉપરથી નીચે પહોંચતા વિધિન નો ટાઈમ જેને કહે ને ઇંગ્લિશમાં, અને એમાં એમણે શું ધારા કરી હશે, પુરુષાર્થની ધારા. જીવના હાથમાં જે છે એ કરવા ધારતો નથી, અને જે એના હાથમાં નથી એ સંયોગની ફેરફારની બુદ્ધિ કરે. જીવ એટલે આપણે પોતાની જ વાત છે. તો એ ત્યાં એવું કોઈ અઢીદીપમાં ખાલી જમીન નહીં, એવો દરિયાની પણ એક જગ્યા ખાલી નથી જ્યાંથી અનંતા. અરે આવી દશા એમની ધારાને યાદ કરીને આપણે કેમ પુરુષાર્થ ન કરીએ. ગુજરાતીમાં કહીને શું કામ ફરિયાદ કરીએ છે, ફરી ફરીને એમની દશાનું યાદ કેમ ન કરીએ, ફરિયાદ શું કામ કરીએ, અમને અનુકૂળતા નથી. તે અહીંયા પાવાગીરીથી એ નિર્વાણ પદ ઉન પાવાગીરીથી જે સુવર્ણભદ્ર આદિ ચાર મુનિરાજ મોક્ષ પામ્યા છે એમને આપણે યાદ કરીએ છે. પાવાગીરીથી ચેલના નદીના તીર્થે નિર્વાણ પદ પ્રાપ્ત સુવર્ણભદ્ર આદિ ચાર મુનિરાજનો
પશ્ચિમ દિશા ગોળ ગીર ગુરુ દત્તા મુનીશ્વર જહા મુક્તિ ગયે
આ સાગર એરિયા છે, મધ્યપ્રદેશનો જ છે, અને તેમાં દ્રોણગીરી આ પહાડ છે, અને એની પણ એક કથા છે. ગુફામાં આખું કેવી રીતે કહ્યું હતું કે સિંહ છે મારીને લોકોએ ત્યાં એને સળગાવ્યું ને અંદરમાં કોણ હતા. ફરી ફરીને વિચાર કરવા જેવો છે. આવી દશામાં એમણે કોઈ દી અવાજ કરીને મને બચાવો, જેને શું કહે SOS શિપમાં હોય છે ને SOS, શું કર્યું? હા SOS કર્યો, પોતાના આત્મામાં ઠરી ગયા. અરે સ્વભાવમાં એવી ડૂબકી મારી કે ફરીથી ઉપયોગ બહાર આવ્યો જ નહીં. જે સરસ ગુરદેશીના શબ્દોમાં કહીએ તો સ્વરૂપમાં સમાયા તે સમાયા બાદ આવ્યા જ નહીં. તો એવી દ્રોણગીરીથી નિર્વાણ પદ કોણ છે? ગુરુ દત્તાજી. આવા પણ ઉપસર્ગ સમયે એ નિર્વાણ પદ પામેલા હોય છે, એને ઉપસર્ગ કૃત કેવડી કહેવાય છે. એવા દસ્ત થતા હોય છે એવા કે એ ઉપસર્ગ સમયે ધારામાંથી ડેગા નહીં પણ પૂર્ણતાને પ્રાપ્ત એ કરી છે. દ્રોણગીરીથી નિર્વાણ પદ પ્રાપ્ત ગુરુ દત્તાદિ સમસ્ત મુનીશ્વર ભગવાન નો જય હો.
બાલી મહાબાલી મુનિ હોય નાગ કુમાર મિલે જય હોય શ્રી અષ્ટાપદ મુક્તિ મંજર તે બંદનિત સુરત સંભાર.
ફરીથી આપણે ક્યાં આવી ગયા?
અષ્ટાપદ
એ કૈલાસ અષ્ટાપદ જે કહો, ઋષભદેવની નિર્વાણ ભૂમિ જે આ બાજુ હિમાલય કે એકાશ્વી તરફનું છે ત્યાં. અને બાલી મહાબાલી એના બધા દ્રષ્ટાંતો ખબર હશે, એનો અંગૂઠોથી દબાવે છે તો એ દબાઈ જાય છે. અને આ એ સ્થાન કેવું છે જ્યાં ભરત ચક્રવર્તીએ 324ના 72 તીર્થંકરોનો જૈન મંદિર બનાવ્યા હતા. અત્યારના નથી તો કરોડો એક કરોડા કોડી સાગરનો હોય એ તો પ્રશ્ન છે જ નહીં. પણ ભાવના ભાવ્ય કે એને કેવી ભાવના થઈ કે ઋષભદેવનો નિર્વાણ થયો તો શું થયું? તીર્થંકરનો વિરહ થયો. લાવ હું તીર્થંકરની સ્થાપના તો કરું, કારણ કે અજીનાથ ભગવાન થવાનો તો વચ્ચે મોટો લાંબો કાળ. તો શું થયું? ફરીથી સાક્ષાતનો વિરહ પણ સ્થાપનાની પ્રવૃત્તિ કરે કે અહીંયા એ સ્થાપના દ્વારા જેમ કોઈ આપણા વડીલ ન હોય તો એમના ફોટા દ્વારા આપણે યાદ કરીએ તો સાક્ષાત તીર્થંકરનો વિયોગ થયો તો લાવ સ્થાપના રૂપે તો કરું આપણને. તો એ ત્યાંથી અને નાગકુમાર આદિ મુનીશ્વરો એ મોક્ષ પામ્યા છે. અષ્ટાપદથી નિર્વાણ પદ પ્રાપ્ત બાલી મહાબાલી નાગકુમાર આદિ સમસ્ત મુનીશ્વર ભગવાન
દિશા ગીરી નામ પ્રધાન સાધે તીન કોઈ મુનિ રાય તિનકે ચરણ ઉચિત લાય.
અહીંયા ક્યાં પહોંચ્યા આપણે? આ મધ્ય પ્રદેશ જ છે, મહારાષ્ટ્રની બાઉન્ડ્રી અમરાવતીની નિકટતામાં છે અને એ મેંડગીરી મુખ્ય નામ છે શાસ્ત્રમાં. અત્યારે ક્યાં નામથી છે? મુક્તાગીરી છે. અને ત્યાંથી કેટલા મુનિરાજ મોક્ષ પામ્યા? 3.5. અને હજી પણ ત્યાં આપણે અમરાવતીથી જઈએ તો રસ્તામાં કયું ગામ આવે? પરતવાડા. અને એના એક એરિયાનું નામ પણ અચલપુર છે. અચલ એનું એ પરતવાડા ગામ છે એનું. આ એટલે કોઈને એમ થાય કે આ અત્યારનું એમ નથી, શાસ્ત્રમાં લખ્યું એ પ્રમાણે છે. અત્યારના એ પરતવાડાના એક એરિયાનું નામ પણ અચલગઢ છે. તો અને ત્યાંથી એ મેંડગીરી એનું અત્યારના મોડર્ન નામ શું થઈ ગયું છે? મુક્તાગીરી છે. એકદમ નિવૃત્તિનું સ્થાન, નાની ટેકરી ઉપર 52 જીન મંદિર બધાએ જોયું તો હશે જ. મુક્તાગીરીથી નિર્વાણ પદ પ્રાપ્ત 3.5 કરોડ મુનીશ્વર ભગવાન નો
વંશસ્થલ વન કે ભીરભોરે પશ્ચિમ દિશા કંઠગીરી કુલભૂષણ દેશ ભૂષણ તિનકે ચરણ કરુણ.
હવે આ ફરીથી મહારાષ્ટ્રમાં આવી ગયા. સોલાગીરીની બાજુમાં છે, કુંથલગીરી છે, એમાં પણ નાની ટેકરી છે અને હમણાં જોયું ત્યાં એ ખડગાસન એ પ્રતિમા. અને આ બે ભાઈઓ છે અને એની કથા પણ સરસ આપણે વૈરાગ્ય કે બે રાજકુમાર હતા અને પહેલાના જમાનામાં રાજકુમાર નાના હોય ત્યારે ક્યાં મોકલી જાય? ગુરુ પાસે, ગુરુકુલમાં, અને ત્યાં મોટી વિદ્યાને બધું શીખડાવે. તથા નાના બાળક હતા ત્યારે પહોંચ્યા અને ઘણા વર્ષો સુધી યુવાન થઈને બધું આવે છે તો રાજાએ શું કર્યું? રાજકુમારો આવે છે તેનું શું કરો? સ્વાગત કરો. તો મંત્રીઓને બધી સ્વાગત કરીને જનતા લાવે છે. નજીક આવતા આવતા રાજમહેલમાં એક કન્યાને જોવે છે અને બેયને શું થાય છે? જો એક વિચારવા જેવું છે. અને એમાં એક વિચાર, રાગનો પ્રસંગ જેમ નેમિનાથમાં એમ રાગનું પરિણમન છે પણ પુરુષાર્થની એટલી તીવ્રતા છે કે રાગના ઉદય પ્રસંગે જ્યાં સત્ય જ્ઞાન થયું, અજ્ઞાનનો વિવેક, એટલી જ તીવ્રતાએ રાગમાંથી પણથી પાછો હટીને વૈરાગમાં જાય છે. આપણી પાસે એવી પુરુષાર્થની તીવ્રતા જ નથી. થશે, થાશે, થાય છે, ધીરે ધીરે ઓલું કે ધીરે ધીરે ચાંચોડી ઘડાવું છું ને એ બધી કહેવત જેમ આવે છે ને જીવનમાં એ કરું છું. ખરેખર આરાધના કરવાના લક્ષણ જ નથી તો એને પોતાની બેન હોય છે પણ ખબર નથી એટલે એને રાગ આવે છે. બે જણા ઝઘડો કરે છે કે મારી પહેલી નજર ઓલો કે મારી એમ. તો મંત્રીઓને કહે છે શું તમે શેનું આ વાદ વિવાદ કસાય કરો? તો કે આવું છે. તો એ શું કહે છે? તમારી અરે જીવનમાં આ એક ફરીથી અજ્ઞાનતાએ કોનો જન્મ આપ્યો? કસાય નો. અજ્ઞાનતાએ કોનો જન્મ આપ્યો? ક્યાં સુધીનો કસાય? એકબીજાને મારવા સુધીનો. અને જ્યાં સાચું જ્ઞાન થયું તો એણે કોને જન્મ આપ્યો? વૈરાગ્યનો. આ જીવની પુરુષાર્થની તીવ્રતા કેટલી થઈ શકે છે એ આપણને એમ ન વાંચ્યું કે આ પુરાણમાં. આપણે તો પુરાણમાં કાંઈ આપણને નહીં, એમાં હું એમાં તો બધું સંયોગની પરિગ્રહનું. અરે વાંચવાની દ્રષ્ટિ જોવે અને દ્રષ્ટિ આપણને ગુરુદેવસિંહે શીખડાવી છે કે પ્રથમાન યોગમાં આવા વર્ણન વાંચીને પણ એમને જે રાગના નિમિત્તો નહીં, રાગના નિમિત્તો છોડીને વૈરાગ કર્યો એ યાદ રાખજે. તો એ અહીંયા કુંથલગીરી છે, એમાં દેશભૂષણ અને કુલભૂષણ મુનિરાજ મોક્ષ પધાર્યા છે. કુંથલગીરીથી નિર્વાણ પદ પ્રાપ્ત કુલભૂષણ દેશભૂષણ મુનીશ્વર ભગવાન.
જસુરથ રાજા સુત કહે દેશ કંદ પાંચ સહે કોટિ શિલા મુનિ કોટિ પ્રમાણ વંદન કરું જોડી જુગતા.
ખંડગીરી ઉદયગીરી આપણે જે કાંઈ આ સિદ્ધ ક્ષેત્રો છે બધા જ ગુરુદેવસિંહ યાત્રા કરી ચૂક્યા છે. આ બધા જ ઇવન ખાણગીરી ઉદયગીરી પણ 2013 એ યાત્રા લગભગ બધા સી 2013 છે આમાં. અને ત્યારે કલકત્તાથી ગુરુદેવસિંહ પહેલી વાર બાય ફ્લાઇટ ગયા હતા. એ કલકત્તાથી ત્યારે કટક હતું કેપેસિટી, અત્યારના ભુવનેશ્વર છે. તો એ બે વચ્ચે આ ખાણગીરી અને ઉદયગીરી એ સિદ્ધ ક્ષેત્ર છે. અને એમાં દશરથ અહીંયા લખ્યું, પણ આમ જસરથ છે અને એ રામચંદ્રજી સાથે સંબંધ નથી. અને કલિંગ, કલિંગ એટલે અત્યારના પણ કહેવાય, ઓરિસ્સાને કલિંગ કહેવાય છે અત્યારે. તો એ અત્યારના ઓરિસ્સા, બાકી મૂળ કલિંગ છે. અને એ સિવાય 500 અને કોટી શિલા મુનિ કોટી પ્રમાણ, એક શિલા અને ત્યાંથી કરોડ, એ રીતે ત્યાંથી મોક્ષ પધાર્યા છે. કલિંગ દેશથી કોટી શિલાથી નિર્વાણ પદ પ્રાપ્ત જસત રાજાના 500 પુત્ર આદિ કરોડો મુનીશ્વર ભગવાન
જય હો. પાર્શ્વજીનંદ રેસિંદી નયનાનંદ વરદતાદિ પંચ ઋષિરાજ તે વંદિત ધર્મ જિહાજ.
ફરીથી આ બધો કયો આવ્યો? મધ્યપ્રદેશમાં જે સામાન્યપણે યાત્રાનું શું કહેવાય, બુંદેલખંડનો જે કરીએ છે એ બધું એમાં છે. અને આ બે રેસંદીગીરી અને નહીના બે એક જ છે, વચ્ચે એક તળાવ છે એટલે બે નામ પડ્યા છે. અને ત્યાં પાર્શ્વનાથ ભગવાનનું સમસરણ આવ્યું છે. અને જે તારંગામાં વરદત હતા અહીંયા પણ એ જ નામ છે, પણ બે જુદા છે. તો આ રીતે રેસંદીગીરીથી એ 5 વરદત આદિ મુનિરાજ મોક્ષ પધાર્યા છે એમને યાદ કરીએ. 8 કર્મથી રહીત 8 ગુણથી શોભિત અષ્ટમ ક્ષિતિને રેસંદીગીરીથી પ્રાપ્ત વરદતાદિ 5 મુનીશ્વર ભગવાન.
મથુરાપુર પવિત્ર ઉદ્યાન જંબુ સ્વામીજી નિર્વાણ ચર્મ કેવલી પંચમ કાલ તે બંદોનિક દયાળ.
હવે મહાવીર ભગવાન પછી 62 વર્ષમાં કેટલા થયા? 3 કેવળી. એમાં તો ગૌતમ સ્વામી નું આજનો કેવળ જ્ઞાન છે, એના પછી સુધર્મા સ્વામી અને અંતિમ, અને એની પણ કથા ખબર હશે જીવનમાં કેવા પ્રકારો બને છે. રાગી છે એ રાગ તરફ ખેંચે છે, પણ પોતાની વૈરાગ્યની દ્રઢતા છે. કારણ કે વૈરાગ ક્યાંથી આવ્યો છે? સંયોગ આધારિત છે કે સ્વભાવ આધારિત? તો સંયોગ તો આધારિત પલટી જવાનો છે, અને સ્વભાવ આધારિત છે. તો સ્વભાવ જેમ ટકે છે તેના આશરે વૈરાગ કેવો ટક્યો. માતા પિતાને એમ કે આ એક રાતમાં તો સાવ પલટી જશે. પાછી કેવી 4 કન્યાઓ એક એક બધી જુદી જુદીમાં, એક રૂપમાં ને વિદ્યામાં ને એ પ્રકારમાં. પણ જેને અંદરનો વૈરાગ, અરે એક વાર મેરું ડગે પણ સ્વભાવના આશરે થયેલો વૈરાગ ક્યારેય ડગતો એ નથી. અરે એમની વૈરાગ ભરી વાણી સાંભળીને ચોરી કરવા આવેલ વિદ્યુત ચોર આદિને પણ શું થયા? પરિણામ પલટી ગયા. એ શું વૈરાગ્યની એ ધારા હશે. અને એ ક્યાંથી મોક્ષ પધાર્યા? મથુરાથી. એ યુપીમાં આવ્યો એ રીતે. તો આ રીતે આપણે તો આ છેલ્લું છે. આ રીતે ભારતમાં અને ભારત દેશમાં જે જે ખ્યાલ છે એને આપણે યાદ કર્યા છે. બાકી ભાવનામાં તો જ્યાં જ્યાં મોક્ષ પધાર્યા છે એ બધા ખ્યાલ છે, નામ છે કે નથી, પણ એને આપણે યાદ આજના દિવસે કરીએ છીએ. મથુરાથી નિર્વાણ પદ પ્રાપ્ત જંબુ સ્વામી સિદ્ધ ભગવાન.
તીન લોક કે તીરથ જહાં નિત પ્રતિબંધન કી જય તહાં મન વચ કાય સહિત સિર આય વંદન કરહિ ભવિત ગુણ ગાય.
હવે આ રીતે આપણે ત્રણેય લોકના અહીંયા તો સિદ્ધ ક્ષેત્ર કહેવાય. એ સિવાય જે જે તીર્થક્ષેત્ર હોય, 3 પ્રકાર હોય છે તીર્થક્ષેત્ર, સિદ્ધ ક્ષેત્ર અને અતિશય. આ તો અહીંયા આપણે કર્યું, બાકી ત્રણેય લોકમાં પણ જ્યાં જ્યાં પ્રતિમા જીનતણી, આ રીતે ત્રણેય લોકમાં પણ જે શાશ્વત મંદિરો છે, અકૃત્રિમ મંદિરોના પ્રતિમાઓ છે, અને જે કોઈ તીર્થક્ષેત્ર, નિર્વાણ ક્ષેત્ર અને અતિશય, એ બધામાં જે બિરાજમાન જે કોઈ પૂજ્ય છે, અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ રૂપે, દેવ સાસર રૂપે, તે બધાને આપણે વંદન સેનાથી કરીએ છીએ, કાયાથી. બોલાતા એટલે, બોલાતા એટલે વચનથી, અને કર્યું હશે કે નહીં કર્યું હોય જીવનમાં. મારો જ્યારે પણ આરાધનાનો અવસર, ખરેખર તો અત્યારના છે, એમાં માત્ર કાયા નહીં, માત્ર વચન નહીં, અરે કદાચ વચન બંધ થઈ જાઓ, કાયા કદાચ સ્થિર થઈ જાઓ, પણ મારા મનમાં સદા પંચ પરમેશ્વરી દેવશાસ્ત્ર ગુરુ વસો, એવી આપણે એક ભાવના કરીએ છીએ. આગળ
સંવત સતરહ સૈકતાદ આશ્વિન સુદી દશમી સુવિશાદ ભયાવંદન કરહિ ત્રિકાલ જય નિર્વાણ કાંડ ગુણમાલ.
બોલો, સમસ્ત સિદ્ધ ક્ષેત્રે બિરાજમાન સમસ્ત સિદ્ધ ભગવાન, ભરત ભૂમિ ના સમસ્ત સિદ્ધ ધામ નો, સિદ્ધિધામ ની યાત્રા કરનાર સિદ્ધ પદ સાધક કહાન ગુરુદેવ, સિદ્ધ પદ સાધક પ્રસન્ન મૂર્તિ ભગવતી માત નો. હવે આપણે યાદ તો કર્યું, પણ આજના દિવસે જેમનો નિર્વાણ મહોત્સવ આપણે ઉજવીએ છીએ, એ મહાવીર ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિ આપણે એક લેશું. સ્ક્રીન ઉપર એ આવશે, આપણને ગૌરાવશે, અને આપણે જેટલું બોલવાનું છે એટલું અત્યંત ભાવથી, સુંદર ભાવ ભરેલી એ ભક્તિ છે, આપણે ભક્તિ લઈને અત્યારનો પ્રોગ્રામ આપણે પૂરો કરશો. પણ બધા એ ભાવથી, જેમ નિર્વાણ કાંડમાં આપણે કર્યું એવી રીતે આ ભક્તિમાં પણ આપણે અંતરંગની ભાવનાથી, અને આના ભાવો પૂજ્ય બેનસીબેનને રચેલી, અને જયારે પહેલી વાર પાવાપુર પહોંચ્યા ત્યારે કહ્યું કે હે ભગવાન, તમે તો અમને તીર્થંકરના વેરામાં મૂકીને ચાલ્યા ગયા, તમે તો પરમાત્મા થઈને સિદ્ધ થયા, પણ છતાં આ કાળમાં અમને સાંજના એક ગૌતમ ગણધરદેવનું કેવળ જ્ઞાન થયું, તો અમને પણ એ તીર્થંકરના વીર ગયા, પણ કેવળ જ્ઞાનના વીર, અને એના પછી પણ આ વિતરાગ માર્ગમાં કુંદકુંદ આચાર્ય દેવાદી આચાર્યો, ગુરુદેવ શ્રીવા ધર્માત્મા, જેને અમને મોક્ષના માર્ગ અમારા માટે ખુલ્લા રાખ્યા છે, બહુ સુંદર રીતે યાદ કરીને ભાવનાપૂર્ણની એક ભક્તિ આપણે લેશું.